ണമൂലോയി ശ്രൗത്രികാഴ്വർത്തി അർഹന്താണം ഗണമൂലോയി ശ്രൗത്രികാഴ്വർത്തി ശിതാണം ഗണമൂലോയി ശ്രൗത്രികാഴ്വർത്തി ആയിരിയാണം ഗണമൂലോയി ശ്രൗത്രികാഴ്വർത്തി ഉവച്ചയാണം ഗണമൂലോയി ശ്രൗത്രികാഴ്വർത്തി ശവശാമണം ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം വ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദകുന്ദാരിയോ ജൈൻ ധർമ്മോഷ്ട മംഗളം ശർവമംഗൾ മാംഗല്യം ശർവകല്യാണകാരകം പ്രധാനം ശർവധർമാണം ജൈനം ജയതു ശാസനം നമ ശമൈശാലായ ശ്വാനുഭൂത്യ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവായ ശർവഭാവാന്തരച്ഛിതേ ഏകോ മേ ശാശ്വതോ പാഗ്നാം ദർശൻ ലക്ഷണോ ശേഷാ മേ ബാഹിരാ ഭാവാ സവൈ സംയുഗ ലക്ഷണ മാരോ സുശാശ്വത ഏക ദർശന જ્ઞાન ലക്ഷണ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુચતી બાહ્ય છે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરંતને ગુણ દ્રવ્યને પર્યાય બને તે જીવ જાણે આત્મને તશુમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત સુદ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જે કર્મો દે નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિતાશ્રમે પ્રાવૃત હું તુષ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે ગને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમ શ્રી દેવ્ય નમ શ્રી દેવ્ય નમ શ્રી દેવ્ય સમયસારજી પરમાગમ શાસ્ત્ર કુંદકુંદ આચાર્ય ભગવાનની અદભુત કૃતિ જેમાં પંચપરમાગમમાં સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસારજી પરમાગમ કે જેમાં અપ્રતિબુદ્ધ એક ક્ષણ માત્રમાં પ્રતિબુદ્ધ થઈ જાય તેની અલૌકિક વાતો આ પરમાગમમાં ભરેલી છે એવા પરમાગમનો કર્તા કર્મ અધિકાર ની છેલ્લી ગાથાઓ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. કર્તા કર્મ અધિકાર એટલે અકર્તા ઉપર દ્રષ્ટિ કરી અને કર્તા કર્મનું જ્ઞાન કરવું એ કર્તા કર્મ અધિકારનો સાર છે. કર્તા કર્મ અધિકાર એટલે જે ભગવાન આત્મા જે છે ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ જે છે જેને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે એવું કોઈ અલૌકિક તત્વ વર્તમાનમાં દેહ દેવળમાં પ્રત્યક્ષ સ્વયં પ્રકાશમાન જ્યોત રૂપે વિદ્યમાન એટલે બિરાજમાન છે સર્વ જીવો પાસે, એવો જે પોતાનો ચૈતન્યમય આત્મા છે કે જેમાં ઠસોઠસ અંદર ચેતના ભરેલી છે. ચેતના એટલે કે જે જ્ઞાન દર્શન પ્રાણથી જીવ જીવી રહ્યો છે એને ચેતના કહેવામાં આવે છે. આચાર્ય ભગવાને પહેલી જ શક્તિ લખી જીવત્વ શક્તિ, એમાં એમ લખ્યું કે જીવનું જીવન કેવી રીતે હોય તો કે જીવનું જીવન હંમેશા ચૈતન્ય પ્રાણથી હોય. જ્ઞાન દર્શન આનંદ વીર્યથી જે જીવે છે એવી જે એની પ્રાણરૂપ ચૈતન્ય સત્તા છે અંદરમાં એનાથી જીવનું જીવન છે. કોઈ દસ પ્રાણથી જીવ જીવતો નથી, અને એક સમયની પર્યાયથી પણ જીવ જીવતો નથી. જીવનું જીવન એના પોતાના અંદરમાં શુદ્ધ ચૈતન્ય પ્રાણ છે, તેનાથી નિરંતર જીવન જીવી રહ્યો છે જીવ. એવી કોઈ અંદરમાં ચેતના સ્વરૂપ વસ્તુ ત્રિકાળ પડેલી છે દરેક જીવ પાસે. એવી ચૈતન્ય વસ્તુ જે છે એ અકર્તા સ્વભાવી પરમાત્મા છે, કે જે અકર્તા સ્વભાવ કદી પણ કોઈનો કરતા બનતો નથી. એવો જે અકર્તા સ્વભાવ જે છે એની જ્યારે જીવને દ્રષ્ટિ થાય છે ત્યારે એ દ્રષ્ટિપૂર્વક એનું કરતાપણું કેવું હતું, એનું અકર્તાપણું કેવું થયું, એનું વિકલ્પરૂપ કરતાપણું કેવું હતું અને વાસ્તવિક કરતાપણું વિકલ્પ છૂટીને કેવું પ્રગટ જ્ઞાનનો કરતા બની ગયો જીવ અને દ્રષ્ટિ અકર્તા રહી ગયો, એ આખી રચના કરતા કર્મ અધિકારમાં કરવામાં આવેલી છે. કરતા કર્મધિકારમાં એટલા બધા ભાવો ભરેલા છે. જો પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે આ 143મી ગાથા ચાલે છે, 143મી ગાથા પહેલાના આપણે તો હજી કળશો લેવાના છે, ગઈકાલે આપણે વિક્ષેપ પડ્યો થોડો એટલે, પણ 143મી ગાથામાં જે વાતની હમણાં ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી એ ચર્ચા કેવડી પરમાત્માની અને જ્ઞાની જે થયો છે સાધક જેને નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ગઈ છે એનું સ્વરૂપ નિર્વિકલ્પ દશાના કાળે કેવું છે અને કેવડી પરમાત્માનું સ્વરૂપ સદાય કેવું હોય છે એની સરખામણી એની તુલના કરી અને 6 બોલથી બેને સરખાવ્યા. ત્યાં 143 ગાથામાં જ્ઞાની થાય જ્ઞાની થઈ ગયો એની ચર્ચા છે. જ્ઞાની થયો છે જે એનું ભાવશ્રુત જ્ઞાન કેવી રીતે પરિણમતું હોય છે કે તે વખતે જે વખતે જ્ઞાની થયો તે વખતે તે કેવો છે નિર્વિકલ્પ દશાના કાળે તે કેવો છે અને કેવડી સદાય કેવો છે. એમ કેવડીનું સદાયપણું કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીનું સદાયપણું અને શ્રુત જ્ઞાની જે ભાવશ્રુત રૂપે પરિણમ્યો છે સાધક એવા સાધકનું નિર્વિકલ્પ દશાના કાળે પરિણમન કેવું હોય એ બેયની સરખામણી કરી અને 6 બોલ એમાં ઉતાર્યા. કેવડીને કોઈ બાધકપણું નથી હોતું, કેવડીને મતિશ્રુત અવધિ મન્ય પર્ય નથી હોતા અને જે જ્ઞાની નિર્વિકલ્પ દશામાં અજ્ઞાન છૂટીને જ્ઞાની થયો છે તે જીવને સાધકપણું પ્રગટ છે. સાધકપણું એટલે આત્માને સાધવાપણું એને પ્રગટ થઈ ગયું છે. આત્માને સાધવા નીકળો હોય એને પણ સાધક કહેવાય અને આત્માને જેણે સાધ્યો હોય એને પણ સાધક કહેવાય. આત્માને સાધવા નીકળો હોય એ મિથ્યા દ્રષ્ટિ સાધક કહેવાય અને જેણે આત્માને સાધી લીધો હોય એને સમ્યક દ્રષ્ટિ સાધક કહેવાય અને કેવડીને પરિપૂર્ણ કેવળ જ્ઞાની કહેવાય. જે જ્ઞાની સાધક થયો હોય એને નિયમથી બાધકપણું સાથે ચાલ્યા કરતું હોય. આંશિક રાગનો અભાવ થયો હોય, દ્રષ્ટિદ્રવ્ય ઉપર પડી ગઈ હોય, ભાવશ્રુત જ્ઞાનની પ્રગટતા થઈ હોય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય, જ્ઞાનમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, ચારિત્રમાં એક અંશે સ્વરૂપાચરણ ચારિત્રની લીનતા જેને ચાલતી હોય, બાહ્યમાં કર્મનો જેટલું અંદરમાં સ્વરૂપમાં લીનતા સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપની શ્રદ્ધા વર્તતી હોય એટલી માત્રમાં બહારમાં કર્મનો અનુદય નિમિત્તપણે હોય એવી કોઈ સ્થિતિ સાધકની હોય. કેવડીને તો પરિપૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે, કેવડીને તો ભાવ મોક્ષ થઈ ગયો છે, સાધકને દ્રષ્ટિ મોક્ષ થયો છે. કેવડીને હજી ભાવ મોક્ષ છે પણ દ્રવ્ય મોક્ષ નથી થયો,
સિદ્ધ દશાને દ્રવ્ય મોક્ષ કહેવાય, કેવળ જ્ઞાનને ભાવ મોક્ષ કહેવાય, સાધકપણાને દ્રષ્ટિ મોક્ષ કહેવાય, અને મિથ્યા દ્રષ્ટિની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એમ કહેવાય. આવી સ્થિતિનું વર્ણન આખું આ 143મી ગાથામાં આચાર્ય ભગવાને કર્યું. 143મી ગાથા તો આપણે રાત્રે કાલ સવારે લેશું. આપણો જે વિષય અત્યારે ચાલે છે એ અહીંયા 143માં જ્ઞાની થઈ ગયો તેની વાત છે. આપણો વિષય ચાલે છે એમાં જ્ઞાની કેવી રીતે થવાય એની ચર્ચા ચાલે છે. જ્ઞાની થયો એને તો ખ્યાલમાં આવે છે કે મારું જ્ઞાન શું કામ કરે છે, એને તો જાણવું સમ્યક થઈ ગયું છે, એને ખબર પડી ગઈ છે કે મારું જ્ઞાન આ અપેક્ષાએ આમ પરિણમે છે, આ અપેક્ષાએ દ્રવ્ય સન્મુખ પરિણમ્યું છે. અત્યારે વિકલ્પાત્મક ભૂમિકામાં જ્ઞાન રાગાદિભાવ જેટલા છે એને જાણવા રૂપે પરિણમ્યું છે, એવું સ્વપર પ્રકાશક જ્ઞાન એને ઉદિત થઈ ગયું છે. અજ્ઞાનીને સ્વપર પ્રકાશક જ્ઞાન હોવા છતાં સ્વની દ્રષ્ટિ ન હોવાને કારણે સ્વપર પ્રકાશક પણ ઉદિત નથી થયું. તો એવું સ્વપર પ્રકાશક જ્ઞાન જે જ્ઞાનીને પ્રગટ થઈ ગયું છે, કેવડીને પૂર્ણ થઈ ગયું છે, એવી સ્વપર પ્રકાશકતા એટલે કે એવું સાધકપણું, એવી નિર્વિકલ્પ દશા, એવી અનુભવ દશા, એવી પ્રત્યક્ષ જ્ઞાન જ્યોતિ, એવું સ્વસંવેદન કેવી રીતે મિથ્યા દ્રષ્ટિ જીવને આવે એની ચર્ચા 142 ગાથા અને 142 ગાથા પછીના 23 કળશોમાં આવી છે. આપણી ચર્ચા ચાલતા ચાલતા આપણે 142મી ગાથા તો જોઈ લીધી હતી, એનો ભાવાર્થ આપણે ખાલી વાંચવાનો હતો, એમાં ટીકામાં તો બધો વિષય આવી ગયો છે. ત્યાર પછી 69 કળશથી 91 કળશ એવા 23 કળશ આચાર્ય ભગવાને લખ્યા છે. બધા કળશો એમાં એક 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 વિશેષણ લગાવી જીવ મોહી છે કે જીવ મોહી નથી, જીવ રાગી છે કે જીવ રાગી નથી, જીવ કરતા છે કે જીવ કરતા નથી, એવી રીતે એક 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 કળશ લગાવી અને ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. ત્યાં બધા કળશોમાં નય પક્ષ છોડાવે છે, નય જ્ઞાનનો અંશ અને એ જ્ઞાનના અંશનો પક્ષ એટલે કે વિકલ્પ, એ જે ચાલે છે એ નય પક્ષ કેવી રીતે છૂટી જાય, અંશનો વિકલ્પ કેવી રીતે છૂટી જાય કે જ્યારે અંશી ઉપર દ્રષ્ટિ પડી જાય, અંશનો વિકલ્પ છૂટતા અંશી ઉપર દ્રષ્ટિ પડે અને અંશી ઉપર દ્રષ્ટિ પડતા અંશનો વિકલ્પ છૂટી જાય, એવી કોઈ સુંદર ચર્ચા આ 69-91 કળશમાં આચાર્ય ભગવાને ભરી દીધી છે. ગુરુદેવે એનું અલૌકિક સ્પષ્ટીકરણ કરેલું છે, આપણી પાસે ઉપલબ્ધ છે એ સ્પષ્ટીકરણ. આ પ્રવચન ગઈકાલે ચાલી ગયું હતું, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ગઈકાલે આપણા પ્રવચન જોયેલું હતું. એમાં એમ કહેવા માગે છે કે નયોના પક્ષો કેવી રીતે છૂટે, એમાં જુઓ 69 નંબરનો કળશ છે, આમાં સમયસાર સિદ્ધિમાં 407 પેજ ઉપર નીચે લખેલો છે અને 408 પેજ ઉપર એનું પ્રવચન છે. તો આ 69 નંબરનો કળશ છે, એમાં 69 નંબરનો કળશ, મુક્ત્વા નયપક્ષપાતમ સ્વરૂપગુપ્તા નિવસંતિ નિત્યમ વિકલ્પજાલચ્યુતશાંતચિતા સ્થૈવ સાક્ષાતમૃતમ પીવંતિ. અમૃતચંદ્ર આચાર્ય ભગવાન આ કળશમાં શું કહેવા માગે છે, કે છે કે જેવો નય પક્ષપાતને છોડી, જેવો નયના પક્ષપાતને છોડી પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને, નય પક્ષપાતને જે છોડે એ પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ જાય, જ્યાં સુધી નયોના વિકલ્પ ચાલતા હોય કે દ્રવ્ય છે નિશ્ચય નયે શુદ્ધ છે અને એ જ દ્રવ્યનું પરિણામ છે, એ દ્રવ્ય અશુદ્ધ છે તો એ દ્રવ્ય અશુદ્ધ કયા નયે છે, તો કે વ્યવહાર નયે અશુદ્ધ છે. એક જ દ્રવ્યમાં અશુદ્ધતાને શુદ્ધતા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંથી સિદ્ધ કરવામાં આવે છે. દ્રવ્ય જ અશુદ્ધ છે ને દ્રવ્ય જ શુદ્ધ છે એમ કહે છે, પણ એમાં નહીં લગાવે છે કે નિશ્ચય ને એ દ્રવ્ય શુદ્ધ છે અને વ્યવહાર ને એ દ્રવ્ય અશુદ્ધ છે. તો કે વ્યવહાર ને એ દ્રવ્ય અશુદ્ધ છે એટલે તો કે વ્યવહાર નહીં હંમેશા પર્યાયને લક્ષ કરીને વર્ણન કરતી હોય છે. એટલે અશુદ્ધતાની જયારે ચર્ચા આવે ત્યારે વ્યવહાર નહીં પર્યાયના પક્ષથી બોલે છે, અને શુદ્ધતાની ચર્ચા આવે ત્યારે નિશ્ચય નહીં શુદ્ધતાના પક્ષથી બોલે છે. દ્રવ્ય અને પર્યાય બે એક દ્રવ્યના બે વિભાગ છે, સામાન્ય અને વિશેષ. પર્યાય કોઈ બીજા દ્રવ્યની નથી, દ્રવ્ય જ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે અને દ્રવ્ય જ પર્યાય અપેક્ષાએ અશુદ્ધ છે. પર્યાય અશુદ્ધ છે ને દ્રવ્ય શુદ્ધ છે એમાં તમે દ્રવ્ય પર્યાયના ભેદ પાડો એટલે પર્યાયની અશુદ્ધતા છે ને દ્રવ્યની શુદ્ધતા છે. પણ જ્યારે દ્રવ્યથી ચર્ચા ચાલતી હોય, પ્રમાણના દ્રવ્યથી ચર્ચા ચાલે, તો દ્રવ્ય પોતે જ શુદ્ધ છે એ દ્રવ્ય અપેક્ષાએ, અને દ્રવ્ય અશુદ્ધ છે તો કે પર્યાય અપેક્ષાએ દ્રવ્ય અશુદ્ધ છે. એમ કરીને આમાં દ્રવ્ય પર્યાયની ચર્ચા કરી અને ચિત્ત સ્વરૂપ જીવ કેવી રીતે પ્રાપ્ત થાય કે જેવો નય પક્ષપાતને છોડી, આવા નયોનો જેને પક્ષપાત પહેલા તો ચાલતો હોય છે, એ નયોના પક્ષમાં અટવાયેલો, વિકલ્પમાં અટવાયેલો, વિકલ્પની સાથે એકત્વ બુદ્ધિરૂપે પરિણમતો એ અજ્ઞાની જીવ છે. હવે એ નયોના પક્ષપાતને જે છોડી દે છે એને ખબર પડી જાય છે કે આ તો પક્ષ છે, આ તો વિકલ્પ છે, આ વિકલ્પથી કંઈ મારા સાધ્યની સિદ્ધિ નથી થતી, આ વિકલ્પ મારા દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ નથી કરાવી શકતો મને. એટલે એ વિકલ્પને જે જીવ છોડવા માટે પ્રયત્નશીલ થાય છે એ જીવ શું થાય છે કે સ્વરૂપમાં ગુપ્ત થઈ જાય છે. એ સ્વરૂપને યાદ કરે છે, સ્વરૂપને ઢંઢોળે છે. વિકલ્પના કાળે પણ એને એક એવી સ્વરૂપની મહિમાના લક્ષવાળો ભાવ અંદરથી એક ચાલુ થવા માંડે છે. પક્ષ છૂટી જાય ત્યારે તો નિર્વિકલ્પ અનુભૂતિ થાય. નિર્વિકલ્પ અનુભૂતિ કેવી રીતે થાય? તો કે નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા નયોનો પક્ષપાત જ્યારે છોડવાનો એ વિચાર કરે ત્યારે એના વિચારમાં સ્વરૂપનું કોઈ ગોલન ચાલવા માંડે છે, સ્વરૂપનું કોઈ અપૂર્વ ગોલન એક ચાલુ થઈ જાય છે. એ અપૂર્વ ગોલન એવું હોય છે કે એને એટલો બધો અંદરથી વિકલ્પનો ઉત્સાહ મરી જાય છે અને સ્વરૂપના સ્વભાવના અંતરમાં જે પડેલું છે એવો એવી અનંતતા એનો એવો એને મહિમા આવે છે, એવો અંદરથી ઉત્સાહ જાગૃત થાય છે કે મારું સ્વરૂપ તો અનાદિ અનંત ચૈતન્ય સત્તાથી બિરાજમાન છે, જ્ઞાન દર્શન આનંદ વીર્યના પ્રાણથી મારું જીવન જીવી રહ્યું છે, આ નાશવાન પર્યાયો છે ત્યાં હું કદી ગયો નથી, નાશવાન પર્યાયો મારામાં નથી, એવી પર્યાયોની ઉપેક્ષા કરી અને સ્વરૂપ તરફ જવા માટે જે જીવ પ્રયત્નશીલ થાય છે એ જીવને સ્વરૂપના મહિમાના લક્ષવાળો એક ભાવ અંદરથી પ્રગટ થઈ જાય છે. વિકલ્પની હાજરી છે, વિકલ્પ હજી છૂટ્યો નથી, વિકલ્પ છૂટવાનો કાળ એનો હમણાં આવવાનો છે, ત્યારે એને એક સ્વરૂપના મહિમાના લક્ષવાળો અંદરથી ભાવ ચાલુ થઈ જાય છે. એ સ્વરૂપના મહિમાના લક્ષવાળો જે ભાવ હોય છે ને એ જ આગળ વધીને નિર્વિકલ્પ દશા પ્રગટ કરી લે છે. તો એ સ્વરૂપના મહિમાના લક્ષવાળા ભાવમાં એને કેવું ચિંતન ચાલે છે, એને કેવો સ્વભાવ ગ્રહણ થાય છે, એને કેવો સ્વભાવનો અંદરથી મહિમા આવ્યો છે, એને કેવા સ્વભાવનું ગોલન કર્યું છે, એને કેવો સ્વભાવ એને ઉર્ધ્વપણે ચાલવા માંડ્યો છે, કે અંદરમાં જે એની ચૈતન્ય શક્તિઓ છે, જેમ 47 શક્તિનું વર્ણન આવ્યું, એવી 47 શક્તિઓ, એવી અનંત શક્તિઓથી ભરેલું એનું સ્વરૂપ છે, એવો એક કોઈ અંદરનો મહિમા એને જાગૃત થાય છે. જીવત્વ ચિત્તિ રસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સર્વગત સ્વચ્છત પ્રકાશ, એવી અસંકુચિત વિકાસ અકાર્ય કારણત્વ સત્ત પરિણામી પરિણામત્વ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, એવી 47 શક્તિ, એવી અનંત 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 શક્તિઓનું ગોલન એને ચાલવા માંડે છે. જીવત્વ શક્તિની વાત આવે તો એ જ્ઞાન દર્શન સત્તા આનંદ અને વીર્યને યાદ કરે, પછી ચીતી શક્તિ આવે તો ચીતી શક્તિમાં જ્ઞાન લઈએ, પછી દસી શક્તિ આવે તો દેખવું લઈએ, એમ એક 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 શક્તિનો વિચાર કરતા કરતા એના ભાવને પકડતો પકડતો સ્વરૂપનું ગોલન કરતો કરતો એનો એક ચૈતન્ય સ્વરૂપના લક્ષવાળો ભાવ આગળ વધવા માટે પ્રયત્નશીલ થાય છે. એને ખ્યાલ આવી જાય છે કે મારું સ્વરૂપ તો આવું જ છે. આ વિકલ્પો ચાલે છે એ તો ઘણી દૂરની ચર્ચા એને થઈ જાય છે. વિકલ્પ હોવા છતાં વિકલ્પ પ્રત્યેથી એનો ઉત્સાહ ભરી જાય છે, વિકલ્પ પ્રત્યે ઉપેક્ષા થઈ જાય છે, અને સ્વરૂપ જે અંદરમાં ચૈતન્ય સત્તા એની પડેલી છે, આમાં લખ્યું ને કે સ્વરૂપમાં ગુપ્ત થઈને. તો એ સ્વરૂપમાં ગુપ્ત થાય કેવી રીતે? પેલા સ્વરૂપની સમજણ થઈ જાય છે એને, ઓહો મારી આવી ચૈતન્ય સત્તા પડેલી છે, આવું મારું ચૈતન્યમય સ્વરૂપ છે, જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગમય સ્વરૂપ છે, જાણવું દેખવું મારામાં અંદરમાં વર્તી રહ્યું છે, એવો મારો અંદરમાં ધ્રુવની ધારાનો ચૈતન્યના નૂરનું પૂર અંદરમાં વહેતું 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 ચાલી રહ્યું છે એક ઝરણા રૂપે, એવો મારો કોઈ સ્વભાવ ધ્રુવની ધારાનો અંદરમાં પરિપૂર્ણ વિદ્યમાન છે, એવું સ્વરૂપ એને વિકલ્પાત્મક દશામાં વિકલ્પથી પાર એવો સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ, એવો એક જ્ઞાનમાં એક જ્ઞાનની અંદરની સ્થિતિ એની ભાવભાષણ રૂપે અંદરમાં એક ચાલુ થઈ જાય છે. વિકલ્પ હજી તૂટ્યા નથી, વિકલ્પ હજી ચાલુ છે. આ સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ જે ચાલે છે ને એ કોઈ વિકલ્પથી જુદો ચાલે છે. વિકલ્પ એટલે રાગ, વિકલ્પ એટલે પક્ષ. આ જે ભાવ ચાલે છે ત્યાં કોઈ પક્ષ નથી, ત્યાં મહિમાના લક્ષવાળો ભાવ સ્વરૂપને સંશોધન કરતો ચાલવા માંડે છે. એવો કોઈ અપૂર્વ અણસાર આવી જાય છે, જેમ શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે ધન્યરે દિવસ કેવો આવશે એમાં, કે અનુભૂતિ પહેલા, આત્માની અનુભૂતિ પહેલા એવો કોઈ એક અપૂર્વ અણસાર આવે છે જીવને, અપૂર્વ અણસાર આવે છે. એને લખ્યું ને કે અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું, જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું, એ કયું જ્ઞાન? તો કે આ નય પક્ષના વિકલ્પો. એ જ્ઞાન ભવનો હેતુ થતું હતું, નય પક્ષના વિકલ્પો એ ભવનો હેતુરૂપ પરિણમતું હતું જ્ઞાન. તે જ જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યંતર કર્યું. તો એ ભવ વિકલ્પરૂપ જે જ્ઞાન ચાલતું હતું એ જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યંતર કરવું, તો એ ક્ષણ માત્રમાં જાત્યંતર કરવું એ કેવી રીતે થાય? તો કે જાત્યાંતર જાતિનું અંતર, જાતિ ફરી જાય એ તો ક્ષણ માત્રમાં થાય, પણ એ ભાવ હેતુરૂપ જ્ઞાન થતું હતું અને જાત્યાંતર થતું જ્ઞાન એની વચ્ચે કેટલું બધું એને ચાલે, કેટલા સમયો ચાલ્યા જાય ત્યારે એ જ્ઞાન જાત્યાંતર થવા માટે પ્રયત્નશીલ થાય. તો એ વિકલ્પરૂપ જ્ઞાન જે ભાવ હેતુરૂપ જ્ઞાન થતું હતું અને ભાવ નિવૃત્તિરૂપ જે સમય માત્રમાં જાત્યંતર થયું એની વચ્ચે જે પ્રોસેસ ચાલે એમાં એક એને સ્વરૂપના મહિમાના લક્ષવાળો કોઈ અપૂર્વ ભાવ અંદરથી ચાલે છે. એ અપૂર્વ ભાવ ચાલતા ચાલતા એને સ્વરૂપના મહિમાનો લક્ષ ચાલવા માંડે છે અને એ ચાલતા ચાલતા એની એક જ્ઞાનમાં વિચાર દશા જે ચાલે છે ને એ વિચારમાં આખું સ્વરૂપ એને ખ્યાલમાં આવે છે. એ વિચાર જ્યારે એનો ચાલવા માંડે છે, ગુરુદેવને હમણાં પૂછતા હતા કોઈ કે એકાંતમાં બેસીને કરવું આ બધું, તો ગુરુદેવ કહે કે એ તો ભાઈ એની દશા એવી થઈ જાય ને એનું નામ જ એકાંત છે, નિર્વિકલ્પ દશા થઈ એનું નામ જ એકાંત થઈ ગયું, એકાંતમાં બેસવાની ક્યાં વાત છે એમાં, એ નિર્વિકલ્પ દશામાં બેઠો એનું નામ એકાંતમાં બેઠો હોય એમ. તો એ જે આખો સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ આવે છે ઈ ભવ નિવૃત્તિ ભવ હેતુરૂપ જ્ઞાન થતું હતું, ત્યાંથી ભવ નિવૃત્તિ તરૂપ થવા માટે એની વચ્ચેનો જે કાળ છે એની જે પ્રોસેસ ચાલે છે, જેમ મતિ જ્ઞાનમાં અવગહ્યા અવાય ધારણા રૂપ જે એને ધારણામાં ભેગું કરી રાખ્યું હોય, ત્યાર પછી મતિ જ્ઞાનનો જે કાંઈ પ્રકાર હોય એ લબ્ધરૂપ થઈ જાય, ત્યાંથી ત્યાર પછી શ્રુત જ્ઞાન ઉપયોગાત્મક થાય. કોઈ પણ એક જ્ઞાન ઉપયોગાત્મક હોય ત્યારે બીજું જ્ઞાન લબ્ધરૂપ થઈ જાય. તો મતિ જ્ઞાનમાં ધારણા હતી, ધારણાનું કાંઈ કામ નથી આમાં. અહીંયા તો શ્રુત જ્ઞાનમાં નયોના વિકલ્પો ચાલતા હતા, એ નયોના વિકલ્પોથી પણ પાર એવું કોઈ નયાતીત જ્ઞાન છે, એ જ્ઞાનમાં સ્વરૂપના લક્ષ મહિમાના લક્ષવાળો એક ભાવ ચાલુ થાય છે. એ ભાવ કેવો હોય છે કે એ ભાવમાં અંદર એને દ્રવ્યનો વિચાર, ગુણનો વિચાર, એની પર્યાયના ઉત્પાદનનો વિચાર, પર્યાય વ્યય થઈને ક્યાં ગઈ વિચાર, પર્યાયનો ઉત્પાદ કેવી રીતે થયો એ વિચાર, સ્વરૂપ અંદરમાં પારિણામિક ભાવે કેવું છે એવો વિચાર, પારિણામિક ભાવમાં અનંત ગુણો પડેલા છે એ કેવી રીતે રહેલા છે, એના અસંખ્ય પ્રદેશ કેવા છે, એક એક પ્રદેશમાં અનંત ગુણો પથરાયેલા છે તો એ કેવી રીતે છે, એક એક ગુણની ભૂત ભવિષ્યનું અંદર એનું સત્વ પડ્યું છે તો એ કેવી રીતે પડ્યું છે, એમાંથી વર્તમાનની પ્રગટતા રૂપ છે એ નિર્ણય કેવી રીતે કરે છે, આ બધી વિચારધારા આ સ્વરૂપ ગુપ્ત થતા પહેલા એને ચાલતી હોય છે. નયન નયોના વિકલ્પો ચાલતા હતા ત્યાંથી સ્વરૂપ ગુપ્ત થવા માટેની જે આખી પ્રક્રિયા છે એ નયોના વિકલ્પથી પાર અને સ્વરૂપ ગુપ્તતા વચ્ચે એની જે એક વિચાર દશા જે ચાલે છે જ્ઞાનમાં, એ જ્ઞાનમાં વિચાર દશામાં કોઈ પણના અવલંબન વગર એ જ્ઞાન વિચાર કરી રહ્યું છે. 291 નંબરનો બોલ આપણે જોયો હતો ને, દ્રવ્ય દ્રષ્ટિ જીનેશ્વર પર્યાય દ્રષ્ટિ વિનેશ્વરમાં છે કે જ્ઞાન કેવી રીતે કામ કરે, તો કે કોઈ પણના અવલંબન વગર જ્ઞાન પોતે પોતાથી નિર્ણયાત્મક ભૂમિકામાં વિચાર દશાથી નિર્ણયમાં પરિણમવા માટે પ્રયત્નશીલ થતું હોય છે. એ વિચાર દશા ચાલતા 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 એ વિચાર દશામાં એકલો જ્ઞાયકનો જ વિચાર નથી હોતો, હજી નિર્ણયની ભૂમિકાના કાળે એને એકલો જ્ઞાયકનો જ વિચાર નથી હોતો, એને જ્ઞાયકનો વિચાર આવે, અનંત ગુણોનો સામર્થ્યનો વિચાર આવે, આવી મારી અનંત શક્તિઓ છે એનો વિચાર ચાલ્યા કરે, એ વિચાર ચાલતા 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 એ ગુણોનો વિચાર ચાલતા ચાલતા ગુણોના પરિણમનનો વિચાર પણ ચાલવા માંડે, એ પરિણમન અત્યારે કેવું પ્રગટ થયું એ પણ જ્ઞાનમાં પરપ્રકાશક જ્ઞાનમાં એનું જ્ઞાન થતા પકડાય, એ પકડાતા 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 એને એમ થાય કે આવું પરિણમન થયું તો એ ક્યાં ગયું પાછું પરિણમન, તો કે વ્યય થઈને અંદર વયું ગયું, તો કે એ પારિણામિક ભાવે પર્યાય થઈ ગઈ, તો પારિણામિક ભાવ કેવો છે, ભૂતકાળમાં કેવી પર્યાય ગઈ હતી, એની પહેલા કેવી પર્યાય ગઈ હતી, એની પહેલા કેવી પર્યાય ગઈ હતી, એમ કરતા 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 એ અંદર પારિણામિક ભાવમાં પહોંચવાનો પ્રયત્ન કરે, એવી કોઈ એક ધારા એને જ્ઞાનની ચાલવા માંડે છે, એવું કોઈ એને સ્વરૂપ ખ્યાલમાં આવવા માંડે છે, એને જે વિચાર દશા ચાલે છે ને, અહીંયા આ કળશો અને આ ગાથા છે ને, એ એકદમ જેને દ્રષ્ટિનો વિષય ખબર પડી ગઈ છે એટલે અનુભવ નથી થયો, જ્ઞાનના વિષયમાં શું શું છે એવું જાણપણું પણ થઈ ગયું છે, એ જીવ ક્યાં અટકે છે ને, એ અટક તોડાવવા માટે આ કળશ આચાર્ય ભગવાને લખ્યા છે કે એ સ્વરૂપ ગુપ્ત કેવી રીતે થાય, નૈપક્ષના વિકલ્પો કેવી રીતે તૂટે. સામાન્ય વિકલ્પો ચાલતા હોય ને પરના ને સંયોગના, એની કોઈ આ ચર્ચા જ નથી, એનાથી તો ઘણી પારની વાત છે. આ એવો સંધિકાળ છે કે આ એને દ્રષ્ટિનો વિષય હાથમાં આવ્યો કે હમણાં આવશે, વિકલ્પ છૂટ્યો કે હમણાં છૂટશે, એવા જીવની સંધિકાળની ચર્ચા છે આ, કે હમણાં એને જ્ઞાયક સાથે જ્ઞાનની સંધિ થઈ અને અપૂર્વ કળાકો થઈને સમ્ય જ્ઞાન સમ્ય દર્શનની પ્રાપ્તિ થશે. એવો જીવ વિચાર દશાએ ચડતા 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 એનું જ્ઞાન આવી રીતે કામ કરવા માંડે છે. જો વિચાર દશા છે ને બહુ અગત્યની છે, અને વિચાર દશામાં અંદર સત્સંગ ચાલે છે. શ્રીમદજીએ બે પ્રકારના સત્સંગ કીધા, ગુરુદેવે કીધા, એક આત્મા સત છે એનો સંગ કરવો એ નિશ્ચય સત્સંગ છે, અને આત્મા પણ સત છે અને જ્ઞાની પુરુષની વાણી પણ સત છે એનો સંગ કરવો એ વ્યવહાર સત્સંગ છે. બે પ્રકારના સત્સંગ આવે. હવે આ જીવ અત્યારે અહીંયા એવો લીધો છે જે સ્વરૂપ ગુપ્ત થવા માટે ગયો છે, સ્વરૂપ ગુપ્ત થઈ જવા માટે પ્રયત્નશીલ થયો છે, સ્વરૂપ ગુપ્ત થવા માટે પ્રયત્નશીલ થયો છે, એને ધસમસતો પ્રવાહ જ્ઞાનમાં વિચારધારાનો એક ધારા એની જ્ઞાયક બાજુ જવા માટે એટલી બધી પુરુષાર્થપૂર્વક ઉપડી છે કે બહારના નિમિત્તો, બહારની કોઈ પણ વ્યવસ્થા એના તરફથી તો એનો ઉત્સાહ એકદમ મરી ગયો છે, એનો ઉત્સાહ મરી ગયો છે, એનો ઉત્સાહ જ નથી ત્યાં, એકદમ ઉદાસીન ભાવે વર્તી ગયો છે. જેમ અવ્યક્તના છઠ્ઠા બોલમાં કીધું કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર રૂપે સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં, યા તો એમ કીધું કે એની અનુભવની દશા પ્રત્યે પણ ઉદાસીન છે, એની અનુભવની દશા પ્રગટ થઈને એના પ્રત્યે ઉદાસીન છે, એમ અનુભવ પહેલા અનુભવ પહેલા જીવ એ કોઈ પર્યાયમાં મારી અનુભૂતિ થઈ કે નહીં, આ પર્યાય બહાર છે કે અંદર છે, એવા કોઈ વિકલ્પો એને ત્યાં ચાલતા નથી. એનો એક વિકલ્પનો એની ધારા, એનો દોર વિકલ્પથી પાર, એવો એક ધારા, એવો એક દોર એકલો જ્ઞાયકમાં ખોળાઈ જવા માટે ચાલુ થઈ ગયો છે. અને એ એક એવો સ્વરૂપના મહિમાના લક્ષવાળો ભાવ ચાલે છે કે હમણાં અપૂર્વ કડાકો થવાનો છે. એવી કોઈ નય પક્ષના વિકલ્પથી પાર એક સ્થિતિ એની ચાલુ થઈ જાય છે. અને એ ચાલુ સ્થિતિમાં એટલો જ્ઞાયક ભાવનો મહિમા આવે છે, એટલો ભૂતાર સ્વભાવનો મહિમા આવે છે, એવું અપરિણામી તત્વ એને ખરેખર જાગૃતિપૂર્વક ખ્યાલમાં આવવા માંડે છે કે ઓહો, મારું તો તત્વ દ્રષ્ટિનો વિષય, જ્ઞાયક ભાવ, ભૂતાર સ્વભાવ, અપરિણામી તત્વ, એકરૂપ તત્વ, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, શાશ્વત તત્વ, ધૂત તત્વ એ આવું જ છે. એમ એને એક હજી વિકલ્પ છે, વિકલ્પ છે પણ મહિમાના લક્ષ ભાવવાળો ભાવ ચાલુ થઈ ગયો છે. એને શું કહેવાય? એક અપૂર્વ નિર્ણય કહેવાય. અપૂર્વ નિર્ણય, પૂર્વે કદી નિર્ણય આવો નથી આવ્યો. જેમ તમે સવારમાં 5 વાગે ઉઠીને રાજકોટથી સોનગઢ જતા હો ને, તો હજી સુરત તો ઉગ્યો ન હોય, તો તમને કાંઈ રોડ રસ્તા માટે લાઇટો કરવી પડે, દેખાય નહીં. પછી ધીમે 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 ધીમે, જેમ કે 7 વાગે સૂરજ ઉગવાનો હોય તો 6:30-7:45 વચ્ચે પો ફાટે. પો શું કહેવાય આપણા દેશી ભાષામાં? કે પો ફાટ્યો. એટલે સૂરજ હજી દેખાતો નથી, પ્રકાશ હજી જમીન ઉપર આવ્યો નથી, પણ એક એવી કિરણની ઝાંખી જાય એને ખ્યાલમાં આવવા માંડી છે કે હવે હમણાં સૂરજ ઉગશે, હમણાં સૂર્ય ઉદયમાં થશે, સૂર્યનો ઉદય થશે, એમ એને ખ્યાલમાં આવી જાય છે. એ ખ્યાલમાં આવે છે ને, એ ખ્યાલવાળો જીવ છે ને, એ આ જીવ છે, એ આગળ વધ્યો છે. હવે એનું લક્ષ અંધારું છે એના ઉપર નથી, એનું લક્ષ ઓલો પો ફાઈટો છે ને, અને એ પો ફાઈટો એ કોનો છે? તો કે સૂરજનો છે. એ સૂરજ ઉપર લક્ષ ચાલ્યું ગયું છે એનું. એમ આ ધારા એક એવી ચાલી છે કે વિકલ્પ નામ અંધારું, એ અંધારા ઉપર લક્ષ નથી એનું. હવે આ મારા સ્વરૂપના મહિનામાં લક્ષવાળો ભાવ ચાલે છે. હવે હજી અનુભૂતિનો હજી તો થઈ નથી અનુભૂતિ, હજી તો વિકલ્પ છે ને, હજી તો વિકલ્પ છે ને. એ જીવ નથી આયા, એ જીવ તો ઘણો દૂર છે. આને તો વિકલ્પ યાદ જ નથી આવતો, જાણે કે નિર્વિકલ્પ ન થઈ ગયો હોય એવી કોઈ વસ્તુ સ્થિતિ એને ખ્યાલમાં આવી ગઈ છે કે ઓહો, મારી ચૈતન્ય સત્તા આવી છે, મારો પરમ પરિણામિક ભાવ આવો છે, મારું ચૈતન્ય સત્વ આવી રીતે બિરાજમાન છે અંદરમાં કે જેમાં કંઈ થયું જ નથી, એવો ને એવો હું રહી ગયો છું. ગમે તેવા વિકલ્પ થઈ ગયા, દ્રવ્યના વિકલ્પ, પર્યાયના વિકલ્પ, પ્રમાણના વિકલ્પ, એવી વિકલ્પોની ઇન્દ્રજાળ ચાલુ હોય ત્યારે પણ વિકલ્પથી પાર એક જ્ઞાન કામ કરતું અંદર ચાલવા માંડે છે. અને એવું ધસમસતું ચાલે છે, પેલા ધીમે ચાલતું ચાલતું વિચાર દશા ચાલે છે, વિચાર દશા ચાલતા ચાલતા આગળ વધતા વધતા એક નિર્ણયની ભૂમિકા આવે છે. એ નિર્ણયની ભૂમિકામાં એને બરાબર ખબર પડે છે કે આવું જ સ્વરૂપ છે, આવો જ ભાવ છે. અને એ નિર્ણયની ભૂમિકામાં હજી દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીના બધા વિકલ્પો ચાલતા હોય છે, પણ એ નિર્ણયની ભૂમિકામાંથી જ્યાં જીવ એનાથી પણ આગળ વધે છે ત્યાં યથાર્થ નિર્ણયની ભૂમિકામાં આવે છે. યથાર્થ નિર્ણયની ભૂમિકામાં જે જીવ આવે છે એ સીધો ધસમસતો એકલો હવે એને એક નાયક જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. બીજો કોઈ એને એ યથાર્થ નિર્ણયની ભૂમિકામાં વિચાર દશા પૂર્વક નિર્ણય પૂર્વક જે યથાર્થ નિર્ણય આવ્યો છે એ યથાર્થ નિર્ણયમાં એકલો જ્ઞાયક ભાવ ખ્યાલમાં આવે છે, એકલું ચૈતન્ય તત્વ, એકલો ધ્રુવ પરમાત્મા, એવી કોઈ એની ધારા ઉપડી છે, એવી અપૂર્વ ધારા ઉપડી છે કે હવે તો એને હમણાં સ્વવિકલ્પ સ્વસંવેદનનો પ્રકાર ચાલુ થવાનો છે. સ્વસંવેદન, સ્વવિકલ્પ સ્વસંવેદન, જયસેના આચાર્ય આ શબ્દ વાપર્યો છે, સ્વવિકલ્પ સ્વસંવેદન. મનનો વ્યાપાર જાણે કે વિરામ પામી ગયો હોય, વિકલ્પનો વ્યાપાર જાણે કે વિરામ પામી ગયો હોય, મનના સંગે વિકલ્પો ચાલતા હતા અને અહીંયા જ્ઞાયકના સંગે નિર્ણયની ભૂમિકા આવી. એ નિર્ણયની ભૂમિકા આગળ વધતી વધતી દ્રવ્યગુણ પર્યાયના વિચાર કરતી કરતી હવે સીધી એકલા યથાર્થ નિર્ણયમાં જ્ઞાયકના વિચાર તરફ ધારા ચાલવા માંડી છે. એવી કોઈ ધારા ઉપડી કે એને નહીં ચક્રમાં તો એને સવિકલ્પમાં નિર્વિકલ્પ કહી દીધો. શું કામ કહી દીધો? કે હમણાં નિર્વિકલ્પ થવાનો છે. એવી સ્થિતિ એની ચાલુ થઈ ગઈ છે. એવો જીવ છે એ નયોના પક્ષમાંથી છૂટી, નયોના પક્ષપાતથી છૂટી અને સ્વરૂપ ગુપ્ત થવા માટે ચૈતન્યની એવી શોધખોળમાં અંદર લાગી ગયો છે. એના જ્ઞાનમાં એવું ચિત્રામણ થઈ ગયું છે કે એકલો જ્ઞાયક પ્રતિભાષિત થાય છે, એકલો જ્ઞાયક દેખાય છે, એકલું ચૈતન્ય તત્વ દેખાય છે, એકલું અપરિણામી તત્વ ખ્યાલમાં આવે છે, એકલું શુદ્ધ તત્વ, એકલું જ્ઞાન દર્શનમય તત્વ, એકલું ત્રિકાળતામય તત્વ, એવું કોઈ તત્વ એને અંદરમાં ખ્યાલમાં આવી જાય છે કે ઓહો, આ મારું તત્વ આ જ છે, હું આ જ છું, બસ આ જ મારી સ્થિતિ છે, આજ મારું પરિપૂર્ણપણું છે, આજ મારું પરમાત્મપણું છે, આજ મારો પરમ પરિણામિક ભાવરૂપ સ્વભાવ છે. એવી એને પરમ પરિણામિક ભાવનો ભેદ પણ એને દેખાતો નથી. એવો લક્ષણનો ભેદ પણ એને દેખાતો નથી કે હું જ્ઞાયકને મારું લક્ષણ પરમ પરિણામિક ભાવ, એવું પણ હવે છૂટવાનો કાળ પાકી ગયો છે. એ ત્યાંથી આગળ જઈ, કારણ કે એટલું પણ ભેદપણું છે ને, એ અનુભવમાં બાધક થાય છે. સાયિક લક્ષણ તો છે નહીં મારું, ઔપસમિક લક્ષણ તો છે નહીં, સાયોપસમિક લક્ષણ એ છે નહીં, ઔદૈહિક તો રાગ છે, પણ આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના લક્ષણો પણ મારા લક્ષણ નથી, પર્યાયના છે. પણ મારું લક્ષણ તો કેવું છે એનો નિષેધ કરીને કે પરમ પારિણામિક ભાવ લક્ષણ છે, ત્રિકાળ જ્ઞાન દર્શન લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે, એવા લક્ષ લક્ષણના ભેદથી પણ પાર થવાની તૈયારીમાં છે. જ્યાં સુધી લક્ષણ દેખાય છે ત્યાં સુધી લક્ષ ઓજલ થઈ ગયું છે. ઓજલ છે લક્ષ, એટલો ભેદ છે, એ પણ એની ખટકરૂપમાં આવે છે. અને જ્યાં એ ભેદ છૂટે, આજ હું, આજ જ્ઞાયક પરમાત્મા હું, આજ ચૈતન્ય સત્તા મારી છે, આવો જ ધ્રુવ હું છું, ત્યાં જ એનો ઉપયોગ સડેડાટ કરતો અંદર ચાલ્યો જાય છે. અંદર ચાલ્યો જાય છે અને અહમ કરી લે છે અને એકમેક થઈ જાય છે અને અભેદ થઈ જાય છે. એ બધી વાતમાં કહેવાનું તાત્પર્ય એ છે કે એના જ્ઞાનમાં સ્વસંવેદન આવે છે, બસ. બીજું ત્યાં કાંઈ એમ કે આ જ્ઞાયક છે ને આ જ્ઞાન અભેદ થયું ને આ શ્રદ્ધા આમ અહમ કર્યું ને, એ પર્યાય પર્યાયમાં રહીએ છે, દ્રવ્ય દ્રવ્યમાં રહીએ છે, ભેદ વિકલ્પ છૂટી જાય છે. જે ભેદ વિકલ્પ હતો દ્રવ્ય પર્યાયનો, એ ભેદ વિકલ્પ છૂટે છે અને એ વિકલ્પ હતો ત્યાં નિર્વિકલ્પતા થાય છે. એને એમ કહેવાય કે આ જીવે આત્માની અનુભૂતિ કરી લીધી, આત્મા સાથે અભેદ થઈ ગયો, આત્મા સાથે કથનચિત અનન્ય થઈ ગયો, એને સ્વરૂપ સ્વસંવેદન થઈ ગયું, એ જીવ નહીં પક્ષપાતને છોડીને સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયો. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્યનું આ કર્તવ્ય નથી, એમ અમૃતચંદ્ર આચાર્ય લખી ગયા કે આ ટીકા કરવાનું સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્યનું કર્તવ્ય નથી. તમે એવું ન જોશો કે આ કૃતિ અમૃતચંદ્ર આચાર્યની છે. કેટલી બધી એને ઉપેક્ષા ચાલતી હોય છે, એવી કોઈ સ્થિતિ નહીં પક્ષથી છૂટીને જીવ સ્વરૂપમાં ગુપ્ત થાય છે એની છે. થાય છે શું કે પેલા એનું કર્મ છે ને એ વિકલ્પ બનતું હતું, આત્મા કરતા બનતો હતો અને વિકલ્પ કર્મ બનતું હતું, આત્મા કરતા અને વિકલ્પ કર્મ. હવે જ્યાં એની દ્રષ્ટિનો દોર ખ્યાલમાં આવ્યો, એને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવ્યો, ત્યાં દ્રષ્ટિનો દોર જે ચાલુ થયો, ત્યાં જે વિકલ્પ કર્મ બનતો હતો અને આત્મા કરતા બનતો હતો, ત્યાં દ્રષ્ટિએ જ્યાં કબજો લીધો ત્રિકાળી દ્રવ્યનો કે આજ હું છું, આજ મારી ચૈતન્ય સત્તા છે, એવું જ્યાં અહમ થયું દ્રષ્ટિનું દ્રવ્ય ઉપર, ત્યાં જ વિકલ્પનો કરતા બનતો તો એ ખરેખર સમ્યક પ્રકારે જ્ઞાનનો કરતા બની ગયો અને નયો છૂટી ગઈ. નયો જે હતી, નયો કોને કહેવાય? આપણે લઈ લીધું તું શ્રુત જ્ઞાનના અંશને નય કહેવામાં આવે, એક શ્રુત જ્ઞાન એના નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, બે અવયવ, અને એક શ્રુત જ્ઞાનના અનંત અંશો એને નય કહેવામાં આવે. એક શ્રુત જ્ઞાન ને વિશે અનંત નયો છે. તો એ નયો સંબંધીના વિકલ્પો છૂટી ગયા, એ નયો સંબંધીના વિકલ્પો છૂટી ગયા એટલે નયોની બદલે હવે અહીંયા જ્ઞાન થઈ ગયું. અને એ જ્ઞાન છે એ નયોના વિકલ્પો કર્મ થતા હતા, એ દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર પડી ત્યાં નયોના વિકલ્પ છૂટીને અહીંયા એક રૂપ જ્ઞાન થઈ ગયું. તો હવે જ્ઞાન એનું કર્મ થઈ ગયું અને ઉપચારથી આત્મા એનો કરતા થઈ ગયો અને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ. એને કહેવાય કે આ જીવને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવી ગયો અને એનું કર્મ વિકલ્પ છૂટી ગયું અને એનું કર્મ જ્ઞાન બની ગયું. એને અહીંયા એમ કહે છે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. કોઈ નહીંથી આવો છે કે આ નહીંથી આવો છે ઈ નિર્ણય કરવા માટે નયો હોય છે, પણ એ નયોના વિકલ્પોથી પાર જ્યારે સ્વરૂપ ગુપ્ત થઈને ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે એવી દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડે ત્યારે ખરેખર એનું કર્મ વિકલ્પની બદલે જ્ઞાન થઈ જાય છે. અને ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર થઈ ત્યારે ઉપચારથી આત્માને જ્ઞાનનો કર્તા પણ કહેવામાં આવે છે. એવી કોઈ નિર્વિકલ્પ દશાના કાળે જ્ઞાની જીવની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. હે, આવી કોઈ સ્થિતિમાં એમ કહે છે કે નયોના પક્ષપાતને છોડી સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે, સદા રહે છે. તો કે એ તો હજી ચોથું ગુણસ્થાન છે, ચતુર્થ ગુણસ્થાન છે, હજી તો રાગાદી ભાવ ચાલુ છે અસ્થિરતાજન્ય, અને આ સદાય કેવી રીતે સ્વરૂપમાં ગુપ્ત રહીએ? તો કે જ્ઞાની સદાય સ્વરૂપમાં ગુપ્તપણે જ રહેતા હોય છે. જો તું જ્ઞાનીને વિકલ્પવાળા કે રાગવાળા જોશ તો તને જ્ઞાનીની ઓળખાણ ખરેખર થઈ જ નથી. જ્ઞાની કદી પોતાના સ્વરૂપને છોડતા નથી, જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય જ હોય છે અને સદાય જ્ઞાની જ્ઞાયકમાં જ વસતા હોય છે. એ કદી બહાર આવતા જ નથી. જે બહાર આવવાનું પરિણમન છે એને જ્ઞાની પોતાનું પરિણમન માનતા નથી. નય અપેક્ષાએ પોતાનું જાણે છે, દ્રષ્ટિ અપેક્ષાએ પોતાનું માનતા નથી. એવી કોઈ સ્થિતિ જ્ઞાનીની ચાલતી હોય છે. બરાબર જ્ઞાની એવી મધ્યસ્થતાથી ચાલતા હોય છે કે મધ્યસ્થતા હોય ને ત્યાં જ્ઞાતાપણું હોય અને સહજતા હોય ત્યાં હંમેશા વિતરાગતા હોય. એવી મધ્યસ્થતા છે, એવી મધ્યસ્થતા છે કે ત્રાજવા જેમ એમાં કાંઈ વજન ન મૂકો તો ત્રાજવાનો કાંટો કેવી રીતે ઊભો હોય, એટલું જ્ઞાનીનું જ્ઞાન મધ્યસ્થ થાય છે ત્યારે એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એવી મધ્યસ્થતાથી જ્ઞાનીનું પરિણમન ચાલતું હોય છે. અને એવું પરિણમન ચાલતું હોય ત્યારે એનો ઉપયોગ સહજમાં દ્રવ્ય તરફ વળે છે અને એ સહજમાં દ્રવ્ય તરફ પડે ત્યાં વિતરાગતા પ્રગટ થઈ જાય છે. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ હોય છે. એ સ્વરૂપ સંપદામાં એવા કેલી કરતા ચાલતા હોય છે, એવી એને અંદરની રમઝટ ચાલતી હોય છે. ગુરુદેવ કહે છે ને કે અંદરની ઝંબટ થઈ ગઈ છે ને, એવી ઝંબટ થઈ જાય છે જ્ઞાનીને અંદરની કે સ્વરૂપ સિવાય એને કાંઈ દેખાતું જ નથી. અજ્ઞાનીને જ્ઞાની હાલતા ચાલતા દેખાય, આહાર લેતા દેખાય, રાગવાળા દેખાય, ઉપદેશ દેતા દેખાય. ગુરુદેવ કહે, બધા કે ગુરુદેવ અમારા, ગુરુદેવ અમારા, ગુરુદેવ અમારા. ગુરુદેવ કહે હું કોઈનો નથી, હું તો મારો છું, હું મારામાં રહું છું, હું મારો છું, હું મારાથી છું, મારા કારણે છું, મારામાં છું, હું કોઈનો બિલકુલ નથી. તમે એવું ન જોશો કે હું તમારો છું. એમ જ્ઞાની સદાય સ્વરૂપમાં ગુપ્ત રહે છે. સદાય નિરંતર જ્ઞાનીને જ્ઞાનપણું પ્રગટ થયું, એની નિરંતરતા કદી તૂટતી નથી. એને જ ખરેખર જ્ઞાની કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે સ્વરૂપમાં ગુપ્ત થઈને સદા રહે છે તેવો જ જેમનું ચિત્ત, જેમનું ચિત્ત એટલે એનું જ્ઞાન, ચિત્ત એટલે જ્ઞાન, જેમનું ચિત્ત વિકલ્પ ઝાડથી રહિત શાંત થઈ ગયું છે. વિકલ્પ ઝાડો ઇન્દ્રઝાળ, નય જ્ઞાનને નયોના વિકલ્પને ઇન્દ્રઝાળ કીધી, ઇન્દ્રઝાળ, એ ઇન્દ્રઝાળથી એનું ચિત્ત છે ને શાંત થઈ ગયું છે. શાંત એટલે ચારિત્ર, શાંત એટલે સ્થિરતા, શાંત એટલે સુખમય વિતરાગતા. એવું એનું ચિત્ત શાંત થઈ ગયું છે, એ શાંતિમાં ડૂબી ગયા છે, શાંતિ સ્વભાવને જોયો છે, સમ્યકપણે એનું અવલોકન કરીને દ્રષ્ટિ કરીને અનુભૂતિ કરી લીધી છે, તો એ સદાય પોતે પોતાના સ્વરૂપમાં ગુપ્ત રહે છે અને એની એમનું ચિત્ત છે એ વિકલ્પ જાળથી રહિત શાંત થઈ ગયું છે. એવા થયા થકા સાક્ષાત અમૃતને પીવે છે. બોલો, સાક્ષાત અમૃતમ પીવંતી, એ સાક્ષાત અમૃતને પીધા કરે છે. અમૃત છે, ચૈતન્ય દરિયો અમૃત છે, એ અમૃતનું રસપાન કરતા હોય છે જ્ઞાની નિરંતર. કોઈ પણ સમયે જ્ઞાની અમૃતનું રસપાન છોડતા નથી અને રાગાદી રૂપ ઝેરનું રસપાન કદી જ્ઞાનીને હોતું નથી. એવી કોઈ જ્ઞાનીની સ્થિતિ સ્વરૂપ ગુપ્તતાની ચાલતી હોય છે, એ સદાય પોતામાં સ્થિત, સદાય પોતામાં સ્થિત. કદી વિકલ્પ આવે તો પણ એ વિકલ્પના જ્ઞાતા રહે છે, એના કરતા તો બિલકુલ થતા નથી પણ એના તરફ કદી જોતા પણ નથી. એ જ્ઞાનમાં રહી અને વિકલ્પ આવે એવા વિકલ્પનું જ્ઞાન થાય, એ પણ ખરેખર વિકલ્પનું જ્ઞાન નથી, એ પણ જ્ઞાયકનું જ્ઞાન છે સ્વપર પ્રકાશક. એવા જ્ઞાનમાં રમતા જ્ઞાની પોતાના સ્વરૂપમાં કેલી કરતા કરતા આગળ વધતા 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 ચતુર્થ ગુણ સ્થાનમાંથી પંચમ ગુણ સ્થાન ને પંચમમાંથી સાતમું છઠ્ઠું ને પછી સપક શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરીને કેવળ લીએ છે. એવા કેવળીની ચર્ચા આ 143 ગાથામાં હમણાં ગુરુદેવે કહી કે આવું કેવળ જ્ઞાન જેને પ્રગટ થાય એવો કેવળી નહીં પક્ષથી પક્ષાતી ક્રાંત જે શ્લોકે થયો તો એ 13 મે કોઈ પણ પ્રકારના નયો એને નથી, એટલે નયોના પક્ષનો તો પ્રશ્ન જ નથી, કારણ કે નયોથી જ એ પાર થઈ ગયા છે. એને કોઈ અંશરૂપ વાત હોતી જ નથી, એ તો સદાય અંશીમાં જ જાગતા રહીએ છે, સદાય અંશીમાં એનું જાગૃતપણું ચાલુ હોય છે. એવી પરિપૂર્ણ પરમાત્મા દશા જેને પ્રગટ થઈ એવા કેવડી અને સાધક પણ ચતુર્થ ગુણ સ્થાને હોવા છતાં તે સમયે નિર્વિકલ્પ દશાના કાળે કેવડી જેવો જ છે, એમાં કાંઈ ફેર છે નહીં. નિર્વિકલ્પ દશાના કાળે સાધકને ચતુર્થ ગુણ સ્થાન છે એમ તું એના સાધકપણાનું માપ કાઢતો નહીં. એ સાધક કેવડી છે નિર્વિકલ્પ દશાના કાળે. નિર્વિકલ્પ દશાના કાળે જેવું કેવડીને વેદન છે એવું ચતુર્થ ગુણ સ્થાનવાળા જ્ઞાનીને વેદન છે. તિર્યંચનું સંકિત કે સિદ્ધનું સંકિત બે એક સરખા છે, એમાં ફેર કાંઈ નથી. દશાથી જો, માં એની દિશાથી જો, એના પરિણમનથી જો, એના જ્ઞાયકથી જો, તો તને જ્ઞાનીની ઓળખાણ થશે. ગુરુદેવને બધાએ વંદન કરે, બધાએ ગુરુદેવને જ્ઞાની કહે, જ્ઞાનીની ઓળખાણ આ રીતે થાય છે. પોતે પોતાના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે ને અને સ્વરૂપ ઓળખાય ત્યારે ખરેખર જ્ઞાની કેવા હોય એ ખબર પડે છે. ત્યારે એને જે મહિમા પેલા આવતો હતો ગુરુદેવનો કે કોઈ પણ જ્ઞાનીનો, વિપુલ માત્રામાં વધી જાય છે, વિશાળ માત્રામાં વધી જાય છે. ઓહો, જ્ઞાનીએ જ મને આત્મા આપ્યો, આવો મારો આત્મા હતી, મને ખબર જ નહોતી. આ તો મને જ્ઞાનીએ બતાવ્યો, હું એ રસ્તે ચાલ્યો ત્યાં મને ખરેખર શુદ્ધ સ્વરૂપનું પરિણમન થઈ ગયું. એવા જ્ઞાનીને મારા કોટી કોટી વંદન કરી અને હું મારા સમ્યક દર્શન જે મને પ્રગટ થયું એ તો જ્ઞાનીએ જ મને આપ્યું છે. તો કે જ્ઞાની તો કાંઈ આપતા લેતા નથી ને, તો કે એ વાત તું હવે સિદ્ધાંતની બાજુમાં મૂકી દે. ભણેલો હોય ને એવા તર્ક કરે, અરે જ્ઞાની જ આપે જ સમ્યક દર્શન. લે, યા નિમિત્ત નૈમિતિક સંવન ને આ કોઈ કોઈનું કરતા એ પ્રશ્ન નથી, આ મહિમાની વાત છે. મહિમાની એવો મહિમાના લક્ષવાળો અપૂર્વ ભાવ જયારે અંદરથી ચાલુ થાય છે ત્યારે એ જીવ નયોના વિકલ્પથી પાર થઈ સ્વરૂપમાં ગુપ્ત થઈ અને સદા પોતાના સ્વરૂપમાં વસ્તો પરિણમતો હોય છે. એવી રીતે જીવને અનુભૂતિ થાય છે, વિકલ્પો છૂટી જાય છે અને વિકલ્પોથી વ્યાવૃત થઈ અને પોતાના સ્વરૂપમાં કેલી કરતો પરિણમે છે. સર્વભવી જીવો આવી રીતે પોતાનું ભવિપણું પ્રગટ કરી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.